ओम श्री साई राम। ओम श्री साई कर्मध्वंसी ने नमः। नंबर 93। कर्मबंधनों नाश करवावाड़ा श्री साई ने अमरा नमस्कार छे। फलनी इच्छा न करता दरेके पोतानू कर्तव्य करवू, तेना पर स्वामी भार आपे छे। कर्मफलना संचयनू परिणाम सारा खोटा कर्मों पर थाय छे। त्यागरूप कर्म ए कर्मना बंधनों नाश करे छे। ઘણા વર્ષો પહેલાં એટલે 1935ના અરસામાં કર્ણાટકના મંડ્યા જિલ્લાના કિકેરી નામના ગામમાં એક શિરડી સાંઈબાબાના ભક્ત પતિ પત્ની રહેતા હતા। તેમને એક પુત્ર હતો। પુત્ર જ્યારે 12-13 વર્ષનો થયો ત્યારે આ બંને પતિ પત્નીનું નિધન થયું અને આ છોકરો અનાથ થયો। કોઈપણ દેખભાળ કરવા માટે ન હોવાથી તેણે ઘર છોડ્યું અને તે સાધુઓની ટોળીમાં સામેલ થઈ ગયો। અનેક તીર્થસ્થળ તેણે જોયા। આવી જ રીતે તે ફરતા ફરતા ઈસવીસન 1935માં તે પુટપરથી આવી પહોંચ્યો। જ્યારે તેણે પ્રશાંતિ નિલયમના પ્રવેશ દ્વારની કમાન ઉપર ભગવાન શ્રી સત્યસાઈ બાબા પ્રશાંતિ નિલયમ એવી તેલુગુ અક્ષરવાળી લાઈન વાંચી ત્યારે તેમાંના ભગવાન આ નામથી આકર્ષિત થયો અને આ ભગવાનની શક્તિની પરીક્ષા લેવાનું તેના મનમાં આવ્યું। કારણ કે તે પોતે તેની સંગાતે રહેવાવાળા સાધુઓની તાંત્રિક વિદ્યાથી હવે પરિચિત થયો હતો। સાધુઓ સાથે રહેવાથી તેની આધ્યાત્મિક શક્તિ વધવાને બદલે તેને અનેક વ્યસનોની આદત પડી હતી। આ યુવાનનું નામ શ્રી બી હલગપ્પા। આ વખતે હલગપ્પાએ સર્વપ્રથમ સ્વામીના દર્શન કર્યા। વચ્ચે થોડો સમય વીત્યો અને હલગપ્પા ફરતો ફરતો ઋષિકેશના સ્વામી શિવાનંદના આશ્રમમાં જઈ પહોંચ્યો। ત્યાં જ તેની સ્વામી શ્રદ્ધાનંદ સાથે મુલાકાત થઈ। અનેક દિવસ સુધી તે આશ્રમમાં રહ્યો જ્યાં તેને સત્યસાઈ બાબા વિશે તેમની ઋષિકેશની મુલાકાત બદલ માહિતી મળી। તે જ વખતે સ્વામી શ્રદ્ધાનંદે તેને કહ્યું, તારા ભવિષ્યકાળ સુખકર કેવળ ભગવાન શ્રી સત્યસાઈ બાબાના આશીર્વાદથી જ થઈ શકે છે। સ્વામી શ્રદ્ધાનંદે સમાધિ લીધી ત્યાં સુધી હલગપ્પા ઋષિકેશ જ રહ્યા। ત્યાર પછી તે ફરીથી દક્ષિણ તરફ આવ્યા અને પુટપરતી ગયા। ફરીથી એકવાર સ્વામીના દર્શન કર્યા પરંતુ સ્વામીએ તેમની તરફ ધ્યાન પણ આપ્યું નહીં એવું હલગપ્પાને લાગ્યું। આ અનુભવ તેમના માટે નવો જ હતો, કારણ કે અન્ય સાધુ સંન્યાસી પોતાની આસપાસ ભેગા થનારાઓને આકર્ષિત કરી લેતા હોય છે એવી તેમના અનુભવથી તેમને ખબર પડી હતી। આ જરસામાં તેમને નશો કરવાની જે ટેવ આ સાધુઓની સંગતમાં થઈ હતી તેના માટે હવે તેઓ ચોરી કરવા લાગ્યા। થોડા દિવસ પછી હલગપ્પા બેંગ્લોર હતા ત્યારે તેમને સ્વામી વ્હાઇટ હાફિલ્ડમાં હોવાની ખબર પડી, તેથી તે તાત્કાલિક ત્યાં ગયા। આ વખતે સ્વામીએ તેમને નિરાશ કર્યા નહીં, તેમને દર્શન તો આપ્યા જ પરંતુ તેમની સાથે સ્વામીએ સંભાષણ પણ કર્યું। સ્વામી બોલ્યા, આવી ધ્યેય શૂન્ય પરિસ્થિતિમાં ફરવા કરતાં કોઈ નોકરી કરવા લાગ્યા। સ્વામીની આજ્ઞા માનીને હલગપ્પા આવ્યા અને પાંડવપુરમાં ખાંડના કારખાનામાં તેમને મજૂરીની નોકરી મળી। મૈસૂરના એક ભક્તને ઘેર ચાલતા ભજનમાં તે ભાગ લેવા લાગ્યા અને અચાનક તેમની નોકરી છૂટી। પુટપરતી જવાની ઉત્કટ ઈચ્છા મનમાં જાગૃત થવાથી તે ઘરેથી નીકળ્યા। જ્યારે પેનુકોંડા રેલવેના ઝાપા પાસે પહોંચ્યા ત્યારે સામે જ ઊભેલી કારમાંથી સ્વામીએ તેમને સાદ પાડીને પાસે બોલાવી લીધા। હલગપ્પા અત્યાનંદથી ગાડી પાસે પહોંચ્યા। સ્વામીએ પૂછ્યું, ક્યાં જાય છે? હલગપ્પા બોલ્યા, સ્વામી મારી નોકરી છૂટી ગઈ છે, હું તમારા દર્શન માટે જ આવ્યો હતો। સ્વામી બોલ્યા, ઘરે પાછો જા, તારી નોકરી કાયમ થઈ છે અને આ લે, એમ કહીને 20 રૂપિયા હલગપ્પાની હથેળી પર મૂક્યા। હલગપ્પાનો આનંદ દ્વિગુણિત થઈ ગયો। તેમણે આ રૂપિયાના દરેક પૈસાથી મજા કરી અને પછી જ તે પાંડવપુરા પાછા ફર્યા। ઘરે આવ્યા પછી તેમને ખબર પડી કે તેમની નોકરી કાયમ થઈ છે। 2 રૂપિયા રોજના પગારે તે વખતમાં આ પગાર એકદમ ઓછો નહોતો, પરંતુ હલગપ્પાની જરૂરિયાત અને વ્યસન તેનાથી મોટા હતા। તેમજ વચ્ચે વચ્ચે તેમને પુટપરતી જવાની ઈચ્છા થતી, તેથી આ પૈસા તેમના માટે પર્યાપ્ત નહોતા। પછી શું કરવું? પુટપરથી ગયા પછી ભીડનો ફાયદો લઈને ત્યાં ચોરી કરવાની તેમણે શરૂઆત કરી. એકવાર આમ જ સ્વામી દર્શન માટે ગયા ત્યારે હલગપ્પા વધુ દિવસ રોકાઈ ગયા. પૈસા પણ ખલાસ થઈ ગયા હતા. તેનો ઉપાય તેમની પાસે હતો જ. ભીડનો ફાયદો લઈને તેમણે એક ભક્તની બેગ ચોરી અને ટેકરી પર એક વટવૃક્ષ પાસે છુપાવી દીધી. જે ભક્તની બેગ ચોરાઈ તેણે ઘણો આક્રોશ કર્યો ત્યારે સ્વામીએ તેને તારી બેગ પાછી મળશે એમ કહીને આશ્વાસન આપ્યું. અહીંયા સ્વામીના દર્શન માટે ઊભેલા ભક્તોમાં હલગપ્પા પણ ઊભા હતા. એટલામાં જ શ્રી કસ્તુરી તેમની પાસે આવ્યા અને બોલ્યા, તમે અંદર જાઓ, સ્વામી તમારી રાહ જુએ છે. જ્યારે હલગપ્પા સ્વામી પાસે ગયા ત્યારે સ્વામી કડક શબ્દોમાં તેમની ઝાટકણી કરી અને તે બેગ પહેલા ભક્તને પાછી આપવાની આજ્ઞા કરી. ત્યાર પછી વિભૂતિ સાક્ષાત કરીને આપી. હલગપ્પાને લાગ્યું સ્વામી પૈસા આપશે, પરંતુ સ્વામીએ એવું કાંઈ કર્યું નહીં. પરંતુ બહાર ગયા પછી શ્રી કસ્તુરીએ તેમને ઘેર જવા માટે ટિકિટના પૈસા આપ્યા. હલગપ્પા પાછા આવ્યા ખરા, પરંતુ તેમના હાલ વધતા જ હતા. તેમણે લગ્ન કર્યા તેથી પણ ખર્ચો વધ્યો હતો. મનમાં આવે ત્યારે સ્વામીના દર્શન માટે જવાતું નહોતું. ઘરે સ્વામીના ફોટાની પૂજા અને મુખરુદન, આના સિવાય બીજું કોઈ શક્ય નહોતું. આવી જ રીતે ઘણા દિવસ પછી તે 1963માં ગુરુ પૂર્ણિમાના ઉત્સવ માટે પુટપરથી ગયા. ત્યાં જતાં તેમને ખબર પડી કે સ્વામીને લકવાનો એટેક આવ્યો છે. કસ્તુરી બોલ્યા, સ્વામીએ કોઈની બીમારી પોતાના ઉપર લીધી છે. સ્વામીને પ્રત્યક્ષ જોતા હલગપ્પાના મનમાં વિચાર આવ્યો, પરમેશ્વરની પણ આવી અવસ્થા થાય છે? એટલામાં જ સ્વામીએ પીવા માટે પાણી મંગાવ્યું. એક ઘૂંટ પાણી પીધા પછી તેમણે બીજા હાથથી લકવા થયેલા શરીરના ભાગ પર પાણી છાંટ્યું અને થોડીક જ ક્ષણોમાં સ્વામી ઉઠીને ઊભા રહ્યા. એટલું જ નહીં, પરંતુ તેમણે પ્રવચન શરૂ કર્યું જેમાં તેમની બીમારીનું કારણ, પૂર્વ અવતાર, વર્તમાન અવતાર તેમજ પુનરાવતાર વિશે સવિસ્તાર માહિતી આપી. આ ઘટનાની હલગપ્પાના જીવન પર ખૂબ મોટી અસર થઈ. તેમના મનમાં વિચાર આવ્યો કે સ્વામી ખરેખર જો પરમેશ્વર હશે તો કાલે મને પાદ નમસ્કાર અને આશીર્વાદ આપશે અને હું મારા બધા અવગુણ છોડી દઈશ. બીજે દિવસે બધું હલગપ્પાના મન મુજબ જ થયું. આનંદથી હલગપ્પા તેમના ગામ પાછા ફર્યા. તે અંતબાહ્ય બદલીને થોડા દિવસ પછી તેમના ઘરમાં સ્વામીના ફોટામાંથી વિભૂતિ ઉદ્ભવ થવા લાગી. એટલું જ નહીં પણ લોકેટ વીટીમાંથી અમૃતનો અખંડ વર્ષાવ થવા લાગ્યો. અન્ય ભક્તો માટે હલગપ્પાનું ઘર એક તીર્થક્ષેત્ર બન્યું. હલગપ્પાએ ત્યાર પછી પોતાના બાળકો સાથે અનેક નિરાધાર બાળકોને આધાર આપીને તેમને સુશિક્ષિત, સુસંસ્કારિત કરવાનું બેડું ઉઠાવ્યું અને બધાની સામે પોતાનો આદર્શ નિર્માણ કર્યો. આ શક્ય થયું તે કેવળ સ્વામીએ તેમના કર્મબંધનનો નાશ કર્યો તેથી જ. ઓમ શ્રી સત્યસાઈ નાથાર્પણમસ્તુ.